समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कलश 116 सुधी स्वाध्याय थयो छे। हवे 116 कलश पछीथी गाथा 173, 174, 175 અને 176 ચાર ગાથા એક સાથે આવે છે, એનો સ્વાધ્યાય આપણે આજે લઈશું। પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે આગળ ગાથા 116, ગાથા 172 પછી કળશ 116 માં એ વાત આવી કે જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યો છે, તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યો છે, તેને આશ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી, તેથી તે સદા નિરાશ્રવ જ કહેવાય છે। એને અભિપ્રાયમાં આશ્રવ નથી, એટલે કે રાગ દ્વેષ મોહના ભાવની શ્રદ્ધા નથી। એવો રાગ એને થાય છે, અસ્થિરતાને કારણે એવો રાગ આવે છે, પણ એને અભિપ્રાયમાં એ વાત નથી, તેથી એને નિરાશ્રવ જ કહ્યો છે। એમાં વધારે વિશેષતાથી એ વાત કરી બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ। એમાં બુદ્ધિપૂર્વકના રાગને માટે એમ કહ્યું કે જે ઈચ્છા સહિતના રાગાદિ પરિણામ છે એ બુદ્ધિપૂર્વકના છે, એ બુદ્ધિપૂર્વકનો રાગ છે। અને જે રાગાદિ પરિણામ ઈચ્છા વિના પર નિમિત્તની બળજોરીથી થાય છે તેને અબુદ્ધિપૂર્વકના રાગાદિ પરિણામ કયા। જ્ઞાનીને જે રાગાદિ પરિણામ થાય છે તે બધાએ અબુદ્ધિપૂર્વક જ છે। જ્ઞાનીને જે કંઈ રાગાદિ પરિણામ થાય છે એ બધાને અબુદ્ધિપૂર્વકના જ કયા, કેમ કે એની શ્રદ્ધામાં તો એ રાગાદિ પરિણામ થાય છે એ પ્રત્યે કોઈ ઇષ્ટભાવ નથી, એનો એ કરતા થતો નથી, એનું એને સ્વામિત્વ નથી, એટલે એને ઈચ્છા વિના થાય છે, એટલે એ બધાને અબુદ્ધિપૂર્વકના જ કહેવામાં આવ્યા। અને એટલે એ સુધી વાત કરી કે સ્વવિકલ્પ દશામાં, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તો જે વાત છે રાગાદિ એ તો બરાબર, પણ સ્વવિકલ્પ દશામાં થતા રાગાદિ પરિણામો છે એનો પણ જ્ઞાની તો નાતા છે, અને એ બધા સ્વવિકલ્પ દશામાં થતા પરિણામને પણ અબુદ્ધિપૂર્વકના છે એમ કહેવામાં આવ્યું। આવો અર્થ બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના રાગાદિનો કર્યો। રાજમલજીની ટીકામાં આમાં થોડો ફેર કર્યો। રાજમલજીએ આ કળશની ટીકા કરતા બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ જુદી રીતે લીધો। એમણે એમ જણાવ્યું કે રાગાદિ પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે, મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે, અને જેઓ પ્રવર્તતા થતા જીવને પોતાને પણ જણાય છે અને બીજાઓને પણ અનુમાનથી જણાય છે, એ બધા પરિણામોને બુદ્ધિપૂર્વક ના કયા, એટલે એ બધા બુદ્ધિપૂર્વકનો રાગ છે। જે રાગાદિના પરિણામ મન દ્વારા અને બાહ્ય વિષયને અવલંબીને પ્રવર્તે છે એટલે કે આત્માને લક્ષે નથી, અને એ બધા પ્રવર્તા થકા જીવને પોતાને જણાય છે અને બીજાઓને પણ અનુમાન દ્વારા જણાય છે, એ બધા પરિણામને બુદ્ધિપૂર્વકના કહ્યા. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે, એટલે કે હજી ચારિત્ર મોહનીયનો ઉદય છે ને, એટલે જે થાય છે અને જીવને જણાતા નથી, તે અબુદ્ધિપૂર્વકના છે એમ કહેવામાં આવ્યું. અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે. તો આ વાત અહીંયા 116માં કળશમાં કહેવામાં આવી. હવે અહીંયા કળશ 117માં કહે છે, શિષ્યની આશંકા તરીકે આ કળશ કહેવામાં આવ્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ શિષ્યને આશંકા થાય એ રીતે કહ્યો છે. અને પછી એના ઉત્તર રૂપે ગાથા 173-176 આવે છે. એટલે ગાથા 173-176 સુધીની ગાથા કુમકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ છે. એમાં જે વાત આવે છે, એમાં જે વિસ્તાર છે, એમાં જે સમાધાન છે, એ સમાધાન શેનું છે એ જણાવવા માટે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ 117 કહ્યો છે. તો કળશ 117માં અહીંયા કહે છે, સર્વશ્યામેવ જીવન ત્યાં દ્રવ્ય પ્રત્યય સંતતૌ કુતો નિરાશ્રવો જ્ઞાની નિત્ય એવેતિ ચેન્મતિ. કળશ 117ના અર્થમાં અહીંયા કહે છે કે સર્વશ્યામ એવ દ્રવ્ય પ્રત્યય સંતતૌ જીવંત્યા, જ્ઞાનીને સમસ્ત દ્રવ્ય આશ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં, જ્ઞાનીને સમસ્ત દ્રવ્ય આશ્રવની સંતતિ એટલે બધા જ દ્રવ્ય આશ્રવો હોવા છતાં, જ્ઞાની નિત્યમ એવ નિરાશ્રવ, જ્ઞાની સદાય નિરાશ્રવ છે, કુત એમ સામા કારણે કહ્યું, ઇતિ ચેત મતિ એમ જો તારી બુદ્ધિ છે, એમ જો તને એવી શંકા થાય છે, તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. જ્ઞાનીને બધા જ દ્રવ્ય આશ્રવ અંદરમાં પડેલા છે, સત્તામાં પડેલા છે, અને એના પછી ઉદય પણ આવે છે, એટલે જ્ઞાનીને સમસ્ત દ્રવ્ય આશ્રવ કર્મ બંધ પડ્યા છે, અને એ કર્મ બંધ પછી સત્તામાં પડ્યા છે તો ઉદયમાં પણ આવે છે, એટલે એ સમસ્ત દ્રવ્ય આશ્રવની સંતતિ વિદ્યમાન છે. અને એમ એ દ્રવ્ય આશ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં, કેમ કે કર્મ ઉદયમાં આવે છે ને, અને કર્મ ઉદયમાં આવે છે તો પછી એને નવા કર્મ પણ બંધાય છે ને, એમ લઈ અને અહીંયા કહેવામાં આવ્યું કે જ્ઞાનીને સમસ્ત દ્રવ્ય આશ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં, દ્રવ્ય આશ્રવના કારણે જે બંધ થયા છે એને બંધ અત્યારે સત્તામાં કર્મબંધ પડ્યા છે અને એના ઉદય પણ પછી આવે છે, તો એ રીતે સમસ્ત દ્રવ્ય આશ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં જ્ઞાની સદાય નિરાશ્રવ છે એમ સાહ કારણે કહ્યું, જો એમ તને આશંકા થતી હોય તો તેનો ઉત્તર હવે કહેવામાં આવે છે. આવી જો આશંકા જો થતી હોય તો તેનો ઉત્તર અમે કહીએ છીએ, એટલે કે હવે એનો ઉત્તર આગળની ગાથામાં આવશે. હવે આ તો 117મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા વચ્ચે મૂક્યો, પણ એ ન હોય તો પણ 172મી ગાથાના અનુસંધાનમાં આ ગાથા કઈ રીતે આવે છે એ પણ જરા આપણે સમજી લઈએ. કે ગાથા 172માં જે વાત આવી તે આ પ્રમાણે વાત આવી કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવત છે. પરંતુ જ્યાં સુધી એવા જ્ઞાનીને હજી પૂર્ણતા પ્રગટ નથી થઈ અને ક્ષયોક્ષમિક ભાવે છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે જાણતો દેખતો કે આચરતો નથી. એટલે એ જગન્ય ભાવે જ એ જ્ઞાનને જાણે છે, દેખે છે અને આચરે છે. અને જગન્ય ભાવ તો એવો છે કે એમાં અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી કોઈ એક ને પર સ્થિરતા થતી નથી. એટલે એવા જ્ઞાનીને પણ પોતાના સ્વરૂપમાંથી બહાર આવવું થાય જ છે અને જ્ઞેય પલટાય છે. એટલે જ્ઞેય પલટાતા એને પણ શુભભાવ થાય છે, શુભરાગ થાય છે, જે બંધનું કારણ છે. એટલે ત્યાં એમ ઉપદેશ આપવામાં આવ્યો કે જ્યાં સુધી પૂર્ણ દશા એટલે કે કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, એવો ઉપદેશ આપવામાં આવ્યો. હવે આ વાત ગાથા 172માં આવી. અને એમ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ સાક્ષાત જ્ઞાની છે અને એને સર્વ પ્રકારે એ નિરાશ્રવ થયો છે એમ કહેવાય. એટલે જે જ્ઞાનીને નિરાશ્રવ કહ્યો એ તો દ્રષ્ટિની અપેક્ષાએ કહ્યો હતો, પરંતુ કેવળ જ્ઞાની છે તે જ સાક્ષાત જ્ઞાની છે અને એ સર્વ પ્રકારે નિરાશ્રવ છે. આ વાત 172મી ગાથામાં આવી. એટલે એના અનુસંધાનમાં પણ હવે જે વાત આવે તે આ 173 થી 176માં છે, તે જ વાત છે. તો ગાથા 173 થી 176 સુધી આપણે લઈએ. સર્વે પૂર્વ નિબદ્ધાસ્તુ પ્રત્યય સંતિ સમ્યગ દૃષ્ટે ઉપયોગ પ્રાયોગ્યમ અધન્નતી કર્મ ભાવેન ભૂત્વા નિરૂપ ભોગ્યાની તથા બધનાતી યથા ભવંતે ઉપભોગ્યાની સપ્તાષ્ટવિધાની ભૂતાની જ્ઞાનાવરણ આદિ ભાવૈ સંતિ તુ નિરૂપભોગ્યાની બાલા સ્ત્રી યથેહ પુરુષસ્ય બધનાતી તાની ઉપભોગ્યાની તરુણી સ્ત્રી યથા નરસ્ય એતેન કારણેન તુ સમ્યગ દૃષ્ટિર બંધકો ભણિતઃ આશ્રવ ભાવાભાવે ન પ્રત્યય બંધકા ભણિતા. ગુજરાતીમાં ગાથા છે. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મ ભાવ વડે કરે અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત અષ્ટ પ્રકારના સત્તા વિશે તે નિરઉપભોગ્ય જ બાળ સ્ત્રી જેમ પુરુષને ઉપભોગ્ય બનતા તેહ બાંધે યુવતી જેમ પુરુષને આ કારણે સમ્યક્ત્વ સંયુક્ત જીવ અણબંધક કહ્યા આશ્રવ ભાવ અભાવમાં નહીં પ્રત્યયો બંધક કહ્યા. ચારે ગાથાઓ એક સાથે છે, એનો ગાથાર્થ આપણે લઈએ. સમ્યક દૃષ્ટેહ સર્વે પૂર્વ નિબદ્ધાઃ તુ પ્રત્યયાઃ સંતિ. સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો એટલે દ્રવ્ય આશ્રવો સત્તારૂપે મોજુદ છે. સમ્યક દ્રષ્ટિને સમગ્ર બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો દ્રવ્ય આશ્રવો સત્તારૂપે મોજુદ છે એટલે કે એને સત્તારૂપે બધા પડ્યા છે. તેઓ ઉપયોગ પ્રાયોગ્યમ કર્મ ભાવેન બદ્ધનંતિ, એટલે કે તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મભાવ વડે, રાગાદિક વડે નવો બંધ કરે છે. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો એટલે દ્રવ્ય આશ્રવો સત્તારૂપે મોજુદ છે, એટલે કે એને જડ કર્મ પહેલ સત્તામાં પડેલા છે. તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મભાવ વડે, રાગાદિક વડે નવો બંધ કરે છે. ઉપયોગના પ્રયોગ અનુસાર એટલે કે જે સત્તામાં પડ્યું છે એની સાથે જેટલું જોડાણ કરે છે તે પ્રમાણે, ઉપયોગના પ્રયોગ અનુસાર એટલે એની સાથે જેટલું જોડાણ કરે છે તે પ્રમાણે રાગાદિક વડે જે એટલો રાગ જેટલો થાય છે એના તરફ એ પ્રમાણે નવા કર્મને બાંધે છે. તે પ્રત્યયો નિરુપભોગ્યાની ભૂત્વા યથા ઉપભોગ્યાની ભવંતી, એટલે કે તે પ્રત્યયો નિરુપભોગ્ય રહીને એટલે ઉપભોગમાં આવી શકે નહીં તેવા રહીને, જે ઉપભોગ્ય યોગ્ય નથી તેવા રહીને, તે પ્રત્યયો જે ઉપભોગ્ય યોગ્ય નથી એવા રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય છે, એટલે કે પહેલા એ સત્તામાં પડ્યા છે એટલે ઉદયમાં નથી એટલે ભોગવી શકાય એવા નથી એટલે નિરઉપભોગ્ય રહ્યા છે, પછી જે રીતે કે ઉપભોગ્ય થાય છે ઉપભોગ્યાની ભવંતી, એટલે પછી એ કર્મો ભોગવવા યોગ્ય થાય છે એટલે કે ઉદયમાં આવે છે, તે રીતે તથા જ્ઞાનાવરણ આદિ ભાવઈ સપ્તષ્ટ વિધાની ભૂતાની બદ્ધનાતી, જે રીતે એ પછી ઉપભોગ્ય થાય છે એટલે કે ઉદયમાં આવે છે ભોગવવા યોગ થાય છે, તે રીતે જ્ઞાનાવરણ આદિ ભાવે સાત આઠ પ્રકારના થયેલા એવા કર્મોને બાંધે છે. પહેલા એ કર્મો સત્તામાં પડ્યા છે એ ઉદયમાં નથી એટલે ભોગવી શકાય તેવા નથી એટલે ઉપભોગ્ય નથી એટલે નિરઉપભોગ્ય છે, અને એવા નિરઉપભોગ્ય રહીને પછી જે રીતે એ ઉપભોગ્ય થાય છે એટલે કે ભોગવાય એવા થાય છે એટલે ઉદયમાં આવે છે, તે રીતે જ્ઞાનાવરણ આદિ ભાવે સાત આઠ પ્રકારના થયેલા એવા કર્મોને બાંધે છે. એ કર્મનો ઉદય થાય છે ત્યારે, પહેલા તો એ ઉદયમાં નથી, પહેલા તો માત્ર સત્તામાં પડ્યા છે એટલે કે એ ભોગવી શકાય એવા નથી, પણ પછી એ કર્મ ઉદયમાં આવે છે અને જેમ એ કર્મ ઉદયમાં આવે છે તે પ્રમાણે જેમ અગાઉ કહ્યું તેમ જીવ ઉપયોગના પ્રયોગ અનુસાર એટલે જેમ એની સાથે જોડાય છે તેવી રીતે, એટલે કે રાગ દ્વેષ મોહના ભાવે જીવ એની સાથે જોડાય છે એટલે એને કર્મ બંધાય છે, અને એનો અહીંયા વિસ્તાર કરતા કહ્યું કે જે પહેલા ઉદયમાં હતા નહીં, સત્તામાં પડ્યા હતા, નિરુપયોગ્ય હતા, તે પછી જે રીતે ઉપભોગ્ય થયા એટલે ઉદયમાં આવ્યા છે એટલે ભોગવા એવા થયા છે, ત્યારે તે રીતે એટલે એની સાથે જોડાઈને જ્ઞાનાવરણ આદિ ભાવે સાત આઠ પ્રકારના એવા કર્મોને બાંધે છે. સાત આઠ પ્રકારની એવી કર્મ પ્રકૃતિઓ એને બંધાય છે. આગળ કહે છે, સંતિ તુ સત્તા અવસ્થામાં તેઓ, સંતિ તુ એટલે સત્તા અવસ્થામાં તેઓ નિરઉપભોગ્યાની, અર્થાત નિરઉપભોગ્ય છે, સત્તામાં પડ્યા છે ત્યારે એ નિરઉપભોગ્ય છે એટલે કે ભોગવવા યોગ્ય નથી. અને હવે એનું ઉદાહરણ સમજાવે છે કે કેવી રીતે ભોગવવા યોગ્ય નથી અને પછી કેવી રીતે ભોગવવા યોગ્ય થાય છે એ વાતને હવે સમજાવે છે કે યથા ઈ બાલા સ્ત્રી પુરુષસ્ય તાની ઉપભોગ્યાની, એટલે કે જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય છે તેમ બાળ સ્ત્રી જેના વિવાહ થયા છે, પુરુષ સાથે લગ્ન થયા છે, પણ હજી એ હજી યુવાન થઈ નથી અને નાની બાળા છે, તો એ પુરુષને માટે હજી નિરુપભોગ્ય છે તેમ તેઓ, એટલે પેલા કર્મની વાત કરે છે કે ઉપભોગ્ય અર્થાત ભોગવવા યોગ્ય થતા બંધન કરે છે. જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય છે તેમ, અને પછી કહે છે કે તાની ઉપભોગ્યાની બદનાતી યથા તરુણી સ્ત્રી નરસ્ય, તેઓ ઉપભોગ્ય અર્થાત ભોગવવા યોગ્ય થતા, તેઓ એટલે કર્મ, જે સત્તામાં પડેલા કર્મ છે તેઓ ભોગવવા યોગ્ય થતા બંધન કરે છે. હવે ભોગવવા યોગ્ય થતા એ ખરેખર બંધન પોતે કરે છે એમ નથી, પણ એની સાથે રાગ દ્વેષના ભાવે જીવ જોડાય છે તો બંધન કરે છે. એટલે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે એ પહેલા તો સત્તામાં પડ્યા હતા, પણ પછી એ ઉદયમાં આવ્યા એટલે ભોગવવા યોગ્ય થયા, અને ભોગવ્યા યોગ્ય થતા પછી એ બંધન કરે છે, કર્મ બંધનનું નિમિત્ત થાય છે. અને એની પણ સરખામણી એ જ રીતે કરી કે જેમ પેલી બાળા હતી એ હવે યુવાન થઈ તરુણ સ્ત્રી થઈ તો એ પોતે હવે પુરુષને બાંધે છે તેમ. હવે આમાં પુરુષને એ તરુણી એ સ્ત્રી બાંધે છે, તો જેટલો પુરુષને એના તરફ રાગ છે એટલું એને બંધન છે. જો પુરુષને એ સ્ત્રી તરફ રાગ નથી તો કાંઈ એ સ્ત્રી એને બંધન કરતી નથી, એને બાંધતી નથી. આગળ આ વાતને ટીકામાં સમજાવશે. આ કારણથી, એટલે કે છે, એતેન તુ કારણેન સમ્યક દ્રષ્ટિહી અબંધક ભણિત. આ કારણથી સમ્યક દ્રષ્ટિને અબંધક કહ્યો છે, કારણ કે આશ્રવ ભાવા ભાવે પ્રત્યયા બંધકા ન ભણિતા. કારણ કે આશ્રવ ભાવના અભાવમાં પ્રત્યયોને કર્મના બંધક કયા નથી. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને અબંધક કયો છે. કેમ અબંધક કયો? કારણ કે આશ્રવ ભાવના અભાવમાં પ્રત્યયોને, એટલે કે પેલા કર્મના ઉદયોને, આશ્રવ ભાવના અભાવમાં એટલે કે જ્યારે એને રાગનો ભાવ થતો નથી, રાગ દ્વેષ મોહના પરિણામ થતા નથી, તો પેલા કર્મબંધના ઉદયો છે એ ખરેખર બંધક નથી કયા, એને બંધક કહેવામાં આવતા નથી. સમ્યક દ્રષ્ટિને અબંધક કયો છે? સમ્યક દ્રષ્ટિને અબંધક કયો છે કારણ કે એને જો રાગ દ્વેષનો ભાવ નથી, તો પછી પેલા પ્રત્યયો, એટલે કે ઉદયમાં આવ્યા છે તે બધા કર્મો જે ભોગવવા યોગ્ય થયા છે તે ખરેખર કર્મબંધનું કારણ કહેવાતા નથી. આ વાતને આપણે ટીકામાં વધારે સારી રીતે સમજીએ અને પછી ભાવાર્થમાં ખૂબ વિસ્તાર કરી અને સમજાવવામાં આવી છે એ પણ આજે આપણે લઈએ. ગાથા સમજાય એવી સરળ છે. ટીકામાં અહીંયા કહે છે કે જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનઉપભોગ્ય છે. પહેલા બાળ વિવાહ થતા હતા ને, તો બાળ વિવાહ થાય એટલે પછી એના લગ્ન થઈ ગયા હોય, પણ હજી જ્યાં સુધી એ બાળા તરુણ અવસ્થામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી ઘણીવાર તો એને માતા પિતાને ઘેરે જ રાખતા, અને મોકલવામાં આવે તો પણ એ સાસરે પણ એવી રીતે જુદી જ રહેતી જ્યાં સુધી એ તરુણ અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. પહેલાના વખતમાં એ બાળ લગ્ન થતા ત્યારે આ વાત હતી. એટલે અહીંયા એ ઉદાહરણ લઈને વાત કરી છે કે જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે, પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાની પરણેલી, એ બાળા પહેલા પરણીને આવી હતી એટલે પહેલાની પરણેલી, હવે એ યૌવનને પામી છે એવી પરણેલી સ્ત્રી યૌવન અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસારે પુરુષના રાગભાવને લીધે જ પુરુષને બંધન કરે છે, વશ કરે છે. એ પુરુષને વશ કેવી રીતે કરે છે કે જેટલો પુરુષને રાગભાવ એના પ્રત્યે થાય છે એ અનુસાર એને એ વશ કરે છે, એ પ્રમાણે એને એ વશ કરે છે. જો એ પુરુષ એને વશ થવા નથી ઈચ્છતો તો એ કરી શકતી નથી. તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા અવસ્થામાં અનુપભોગ્ય છે, એટલે કે જ્યારે હજી સત્તામાં પડ્યા છે ત્યારે, આ હવે કર્મની વાત લીધી, કે તેવી રીતે જેઓ પહેલા તો સત્તામાં પડ્યા છે એટલે સત્તા અવસ્થામાં છે ત્યારે એ અનઉપભોગ્ય છે, એટલે ભોગવી ન શકાય તેવા છે, કર્મની વાત છે. પરંતુ વિપાક અવસ્થામાં, એટલે જ્યારે એનો ઉદય આવે છે એટલે વિપાક થાય છે, સ્થિતિબંધ એનો પૂરો થવા આવે છે એટલે ફળ આપવાની સ્થિતિમાં જ્યારે આવે છે ત્યારે વિપાક અવસ્થામાં એ ઉપભોગ્ય યોગ્ય થાય છે, એ કર્મના ઉદયો ત્યારે ભોગવાય એવા થાય છે. પહેલા સત્તામાં હતા, એ સત્તા એક અવસ્થા હતી અને એની હવે બીજી અવસ્થા એ વિપાક અવસ્થા કહી, એટલે કે ફળ આપવાની સ્થિતિમાં આવ્યા છે ત્યારે એનો વિપાક આવ્યો છે. ત્યારે તે સત્તા અવસ્થામાં હતા ત્યારે ઉપભોગ્ય યોગ્ય ન હતા અને હવે જ્યારે એનો વિપાક આવ્યો છે, ફળ આપવાની સ્થિતિમાં હવે એ કર્મ આવ્યા છે એટલે ઉદયમાં આવ્યા છે, ત્યારે એ ભોગવી શકાય તેવા થયા છે. પહેલા ભોગવી શકાય તેવા ન હતા, માત્ર સત્તામાં પડ્યા હતા, એટલે હવે જ્યારે એ વિપાક અવસ્થામાં ભોગવી શકાય તેવા થયા એટલે કે ઉપભોગ યોગ્ય થાય છે એવા એ પુદ્ગલ કર્મરૂપ દ્રવ્ય પ્રત્યયો હોવા છતાં તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે, ઉપયોગના પ્રયોગ અનુસારે એનો અર્થ થાય છે કે દ્રવ્ય પ્રત્યયના ઉપભોગમાં ઉપયોગ જોડાય તેના પ્રમાણમાં, એની સાથે જેટલો ઉપયોગ જોડાય એની સાથે જેટલું જોડાણ થાય, જોડાણ થાય એટલે એમાં રૂચિ થાય, જેટલો ઉપયોગ જોડાય એટલે એમાં જેટલી રૂચિ થાય, જેટલું એ ગમે, જેટલું એનામાં ઇષ્ટપણું થાય, જેટલું એની અંદર સુખબુદ્ધિ ઉપજે, જેટલું એમાં કરતાપણું થાય, જેટલું એમાં ભોગતાપણું થાય, એ પ્રમાણે થાય તો એ કર્મ એ પ્રમાણે બંધાય. એટલે શું કહ્યું કે એ પુદ્ગળ કર્મ જે છે એના ઉદય હવે આવ્યા છે ત્યારે જેટલા પ્રમાણમાં એની તરફ જીવનો ઉપયોગ જોડાય છે, જીવ એની સાથે જોડાય છે એટલે કઈ રીતે જોડાય, જીવ જે છે તે એની સાથે જોડાય તો કઈ રીતે જોડાય, દ્રવ્ય કર્મના ઉદયો છે એ તો જડ છે તો જડમાં રહ્યા અને આ જીવ ચેતન તો એનાથી જુદું દ્રવ્ય છે તો એની સાથે જોડાય કેવી રીતે, તો જોડાય એટલે કે જીવનો ઉપયોગ એ જડ કર્મના ઉદયો તરફ જાય છે, એનું લક્ષ કરે છે, એમાં એને જેટલો રાગ થાય છે, મોહ થાય છે કે દ્વેષ થાય છે એટલા પ્રમાણમાં એની સાથે જોડાણ થયું એમ કહેવામાં આવે. જીવનો ઉપયોગ એટલે જીવનું લક્ષ એ કર્મના ઉદય તરફ જાય છે અને એમાં એને ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ લાગે છે, એ સારા કે નરસા લાગે છે, એમાં એને સુખ બુદ્ધિ લાગે છે અથવા તો દુઃખની બુદ્ધિ લાગે છે કે દુઃખ આપનારા કે સુખ આપનારા છે એવું લાગે છે, અથવા તો એને એમાં પોતાપણું લાગે છે, મમત્વ થાય છે, એકત્વ થાય છે, એમ એના ઉપયોગ દ્વારા જેટલા પ્રમાણમાં એ જોડાય છે એ પ્રમાણમાં કર્મ બંધ થાય છે. એ વાત અહીંયા સમજાવી છે કે એવા પુદ્ગળ કર્મરૂપ દ્રવ્ય પ્રત્યયો હોવા છતાં તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે, ઉપયોગના પ્રયોગ અનુસારે ઉપયોગ કેટલો એની તરફ જાય છે, કેટલો એ તરફ ઉપયોગ ઢળે છે, કર્મના ઉદય તો પ્રભુ આવે, પણ મુનિઓ તો એવા કર્મના ઉદય તરફ લક્ષ પણ કરતા નથી. એને જાણે છે માત્ર કે કર્મના ઉદય આવ્યા છે, પરંતુ એ સાથે જોડાતા નથી, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી, એમાં સામિત્વ કરતા નથી, એમાં કરતા પણ કરતા નથી. કર્મના ઉદયો ગમે તે પ્રકારે આવ્યા હોય, સાતા વેદનીયના હોય, અસાતા વેદનીયના હોય, ગમે તે પ્રકારના ઉદયો હોય, પણ જ્ઞાની પુરુષનું લક્ષ એ તરફ હોતું નથી. જ્ઞાની મહાત્મા તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ આનંદ અને શાંતિનો અનુભવ કરે છે, એમને તો એ તરફ લક્ષ જતું જ નથી, એ તરફ લક્ષ જતું જ નથી. અજ્ઞાની છે એનું લક્ષ પોતાના સ્વરૂપ તરફ નથી, એની દ્રષ્ટિ પોતાના ત્રિકાળી ભગવાન આત્મા તરફ નથી, એટલે એ તો માત્ર એવા ઉદયોને જ જાણે છે, ઉદયો સાથે જોડાય છે, એટલે એનો ઉપયોગ પૂરેપૂરો એમાં જોડાય છે, અને એને તો ઘણો અનુબંધ, ઘણો સ્થિતિબંધ પડે છે. જ્ઞાનીને એમ થતું નથી. જ્ઞાની એને જાણે છે, અને જાણે છે એટલે એને અનંતાનુબંધી બનતો પડતો નથી, કેમ કે મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય પણ ગયો છે, એટલે હવે એના જે જોડાણ થાય છે એ પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, અને જેટલા પુરુષાર્થની જેટલા પ્રમાણમાં નબળાઈ છે એટલો બંધ થાય છે, એટલો બંધ થાય છે. પણ અનંત અનુબંધ થાય એવો બંધ તો થતો જ નથી. મુનિ છે, ત્રણ કસાયનો અભાવ થયો છે અને માત્ર સંજ્વલન કસાય જ બાકી રહ્યો છે, તો એને તો અતિ 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 અલ્પ બંધ થાય છે. પાંચમા ગુણસ્થાનની દશામાં, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં અને ચોથા ગુણસ્થાનની દશામાં બધામાં જેવી રીતે એનો ઉપયોગ જોડાય છે એ પ્રમાણમાં એને બંધ થાય છે. પણ તે છતાંય એ બધા જ્ઞાની છે, ચોથું પાંચમું છઠ્ઠું એ ગુણસ્થાને એ જ્ઞાની પુરુષો છે, તો એમને અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે એવો અનંત અનુબંધ થાય એવા બંધ તો પડતા જ નથી. અહીંયા એ વાત કરી છે કે એ ભલે એ વિપાક આવ્યો, કર્મના ઉદયો જે પહેલા સત્તામાં પડ્યા હતા એ હવે એનો વિપાક આવ્યો એટલે ફળ આપવાની સ્થિતિમાં આવ્યા, એટલે ભોગવા એવા થયા, ઉપભોગ યોગ્ય થયા, એવા એ પૂતકળ કર્મરૂપ દ્રવ્ય પ્રત્યયો છે, છતાં ભોગવા એવા છે, છતાં ભોગવા એવા થયા છે, છતાં પણ તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે અર્થાત દ્રવ્ય પ્રત્યયના ઉપભોગમાં ઉપયોગ, જીવનો ઉપયોગ જેટલા પ્રમાણમાં જોડાય તેના પ્રમાણમાં કર્મોદયના કાર્યરૂપ જીવ ભાવના સદભાવને લીધે જ બંધન કરે છે. કર્મ ઉદયના કાર્યરૂપે એ જીવ ભાવના સદભાવને લીધે જ બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યયો વિદ્યમાન છે તો ભલે હો, એવા પહેલાના કર્મ છે એ પડેલા છે તો ભલે રહ્યા, તથાપિ તે જ્ઞાની, છતાં પણ તે જ્ઞાની તો નિરાશ્રવ જ છે, કારણ કે કર્મ ઉદયનું કાર્ય જે રાગ દ્વેષ મોહરૂપ આશ્રવ ભાવ, તેના અભાવમાં દ્રવ્ય પ્રત્યયો બંધના કારણ નથી. એના તરફ એને રાગ દ્વેષ મોહનો ભાવ થાય, એનો ઉપયોગ એ તરફ જાય તો જ એ બંધનું કારણ થાય, પણ જ્ઞાનીને એવા રાગ દ્વેષ મોહના પરિણામ થતા નથી, એટલે જે દ્રવ્ય પ્રત્યયો વિદ્યમાન હતા અને અત્યારે જેનો ઉદય આવ્યો છે એવા એ જળ કર્મો ભલે ઉદયમાં આવ્યા, છતાં પણ જ્ઞાની તો નિરાશ્રવ જ છે, કારણ કે કર્મ ઉદયનું કાર્ય જે રાગ દ્વેષ મોહરૂપ આશ્રવ ભાવ, તેના અભાવમાં દ્રવ્ય પ્રત્યયો બંધ ના કારણ નથી. જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવને આશ્રવ ભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યયો નવો બંધ કરી શકે છે. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી છે, ઉદાહરણ પણ એવું જ આપ્યું છે કે ભલે પેલી બાળ સ્ત્રી હતી એ હવે યુવાન થઈ છે, છતાં પણ એ યુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે ક્યારેક જો પુરુષને એના તરફ રાગ ભાવ હોય તો જ. એવી રીતે જીવને આશ્રવ ભાવ હોય એટલે કે એના પ્રત્યે રાગ દ્વેષના ભાવ હોય તો જ એ ઉદય પ્રાપ્ત થયેલા પેલા જડ કર્મો એને નવો બંધ થા કરવામાં નિમિત્ત થાય. જે કર્મ ઉદય આવ્યા છે એ નવો કર્મ બંધ થવામાં નિમિત્ત થાય છે એ વાત સૌથી પહેલા ગાથામાં આવી ગઈ. જે કર્મના ઉદય છે, કર્મના ઉદય છે એ જ આશ્રવ છે એમ પહેલા કહેવામાં આવ્યું. અને એમાં મિથ્યાત્વ, અવિરતિ અને કસાય જે પહેલાના કર્મના ઉદય છે, જળ કર્મ જે ઉદયમાં આવ્યા છે તે છે, એ જ આશ્રવ છે એમ કહેવામાં આવ્યું. અને પછી એમાં સ્પષ્ટતા કરવામાં આવી કે એ આશ્રવ ત્યારે થાય કે જ્યારે જીવને રાગાદી ભાવે પરિણમન થાય ત્યારે. એટલે પેલાને આશ્રવમાં નિમિત્ત કયા, કર્મબંધમાં નિમિત્ત કયા, તો એ નિમિત્ત ક્યારે થાય કે એવા જીવને રાગદ્વેષ ભાવ થાય તો. એટલે રાગદ્વેષ ભાવને પેલાના નિમિત્તનું નિમિત્ત કહ્યું. એ અગાઉની ગાથામાં એ વાત આવી ગઈ છે. એટલે એ વાતને યાદ કરીએ તો જ્યારે જીવને રાગાદિ ભાવ છે ત્યારે જ એ ઉદય પ્રાપ્ત દ્રવ્ય પ્રત્યે નવો કર્મ બંધ કરવામાં નિમિત્ત થાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજીએ આ વાતને ઘણા વિસ્તારથી સમજાવી છે. આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં કહે છે કે દ્રવ્ય આશ્રવોના ઉદયને અને જીવના રાગ દ્વેષ મોહ ભાવોને નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. દ્રવ્ય આશ્રવોના ઉદય વિના જીવને આશ્રવ ભાવ થઈ શકે નહીં અને તેથી બંધ પણ થઈ શકે નહીં. દ્રવ્ય આશ્રવોના ઉદય વિના, દ્રવ્ય આશ્રવોનો ઉદય આવે તો જીવને આશ્રવ ભાવ થાય, તો આશ્રવ ભાવ થાય અને આશ્રવ થાય તો બંધ થાય. એટલે દ્રવ્ય આશ્રવોના ઉદયને, પહેલાના કર્મો બંધ થયા છે એ નો ઉદય આવ્યો છે, ઉદયને અને જીવના રાગ દ્વેષ મોહ ભાવોને નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. એના એ ઉદય આવ્યા છે એના નિમિત્તે જીવને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. જૂના કર્મોના ઉદયનું નિમિત્ત પામીને જીવ પોતે રાગ દ્વેષ મોહના પરિણામ કરે છે. એટલે એવા રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એના નિમિત્તે પેલા દ્રવ્ય આશ્રવો એટલે કે જે કર્મના ઉદયો છે તે જીવને નવા કર્મ બંધન થવામાં નિમિત્ત થાય છે. દ્રવ્ય આશ્રવોના ઉદય વિના જીવને આશ્રવ ભાવ થઈ શકે નહીં અને તેથી બંધ પણ થઈ શકે નહીં. પણ ક્યારે, કે જ્યારે જીવને એવા ઉદયો તરફ લક્ષ જાય છે અને એના નિમિત્તે એને રાગ દ્વેષ મોહનો ભાવ થાય છે, તો એવું જો ન થાય તો એને આશ્રવ થતો નથી. આગળ કહે છે કે દ્રવ્ય આશ્રવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય, અર્થાંત જે પ્રકારે તેને ભાવ આશ્રવ થાય, તે પ્રકારે દ્રવ્ય આશ્રવો નવીન બંધના કારણ થાય છે. દ્રવ્ય આશ્રવનો એટલે કે જે દ્રવ્ય કર્મ છે એનો ઉદય આવ્યો છે, જે સત્તામાં પડ્યા હતા જે પહેલાના કર્મ એ હવે ઉદયમાં આવ્યા છે, તો એ દ્રવ્ય આશ્રવોનો ઉદય થયો છે. તો એવો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય એટલે કે જે પ્રકારે તેને ભાવ આશ્રવ થાય એટલે કે એ રાગ દ્વેષના પરિણામે એમાં જોડાય, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે, એમાં એકત્વ કરે, મમત્વ કરે, તો જ એને નવીન બંધમાં પેલા દ્રવ્ય આશ્રવો નિમિત્ત કારણ કહેવાય. જીવ ભાવાશ્રવ ન કરે, એટલે કે એવા ભાવ ન કરે, રાગ દ્વેષ મોહના ભાવે ન પરિણમે. પેલા દ્રવ્ય કર્મના ઉદયો આવ્યા હોય છતાં પણ એના તરફ એ જીવ રાગથી જોડાતો નથી, એટલે એને ભાવ આશ્રવ ન કરે તો તેને નવો બંધ થતો નથી. આ તો અગાઉની ગાથામાં જે વાત આવી એ જ વાત કરી. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનો બંધી કસાયનો ઉદય નહીં હોવાથી સમ્યક દર્શન થયું છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, અનુભવ સહિત પોતે પોતાને પોતાના સ્વરૂપની અને જગતના બધા પદાર્થોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા થઈ છે, એવા સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનીય ગયું છે, એટલે મિથ્યાત્વનો અભાવ થયો છે અને સાથે ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ક્રોધ માન માયા લોભ એ પણ હવે ગઈ છે, એવા સમ્યક દ્રષ્ટિની અહીંયા વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી તેને તે પ્રકારના ભાવ આશ્રવો તો થતા જ નથી. એને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કસાયનો ઉદય નહીં હોવાથી જ્ઞાનીને તે પ્રકારના ભાવ આશ્રવો તો થતા જ નથી. અને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાય સંબંધી બંધ પણ થતો નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એટલે એને દર્શન મોહનીય નો ક્ષય થયો છે, સત્તામાં પણ નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. સંકિત થાય છે એટલે બહુ મોટું કામ થાય છે, એવી વાત આપણે ઘણી વાર શિબિરમાં કરી છે. સમ્યક દર્શન થાય છે એટલે અનંતાનુબંધી કસાય જાય છે, અને અનંતાનુબંધી કસાય એ કસાયની પહેલી ચોકડી એ જાય છે એટલે મોટામાં મોટું કામ થઈ ગયું. એટલા માટે મોટામાં મોટું કામ થઈ ગયું કે હવે આ જીવને અનંત અનુબંધ થવાના નથી, અનંત ભવ થવાના નથી, એને હવે આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ થશે, વધુમાં વધુ 15 ભવ થશે. એટલે એનું કામ હવે મોટામાં મોટું તો થઈ ગયું, પછી ચારિત્રનો પુરુષાર્થ તો એને ઉપડવાનો જ છે. એટલે આપણે હંમેશા આ વાતને ખૂબ મહત્વ આપીએ છીએ, વારંવાર સમ્યક દર્શનની વાત કરીએ છીએ, અને સમ્યક દર્શનની વાત જ્યારે જ્યારે શિબિરમાં કરી છે ત્યારે એની અસર તરીકે આ વાત ઉપર ખૂબ ભાર મૂક્યો છે. મને ખ્યાલ નથી કે કેટલા લોકોએ એનો ગંભીરતાથી વિચાર કર્યો છે. જેમણે એ વાતનો ગંભીરતાથી વિચાર કર્યો હોય કે આ અનંતાનુબંધી કસાય જાય છે એવું આ અદભુત સમ્યક દર્શન છે, તો પછી એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ જીવન આખું એમાં લગાવી દેવું, એના સિવાય બીજું ઉત્તમ કાર્ય શું હોઈ શકે? એના સિવાય બીજું કોઈ ઉત્તમ કાર્ય નથી, કોઈ મહત્વનું કાર્ય નથી. આટલો મોટો લાભ, કેટલો મોટો લાભ છે એનો જરાક ગંભીરતાથી જો વિચાર કરવામાં આવે તો ખ્યાલમાં આવે એવી આ વાત છે કે કેટલો મોટો લાભ થાય છે કે અનંતાનુબંધી જાય એટલે હવે અનંત ભવ રહ્યા નહીં, હવે તો નક્કી થઈ ગયું કે આ જીવ પોતાનું જેવું શુદ્ધ મુક્ત સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને એ પ્રાપ્ત કરી લેવાનું જ છે. સમ્યક દર્શન થયું એટલે એમ કહેવાય કે એનું બુકિંગ થઈ ગયું, 100% બુકિંગ થઈ ગયું. હવે એને કોઈ ચિંતાનો વિષય બાકી રહ્યો નથી, હવે એને ભવના ભ્રમણ થવાના નથી, હવે એને દુઃખનો અંત આવી ગયો. સમ્યક દર્શન થતાં આ વાત જે કહેવામાં આવે છે એમાં મૂળ વાત તો એ છે કે એને અનંતાનુબંધી કસાય ગયો છે, અનંતાનુબંધી કસાય જાય એટલે બધું કામ થઈ ગયું. મારી દ્રષ્ટિએ તો હું એમ કહું કે એમાં એને 70-80% કામ થઈ ગયું. હવે ચારિત્રનો પુરુષાર્થ તો હવે ઉપડશે, એમાં કોઈ ચિંતાની વાત નથી, એ તો થવાનો જ છે. દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, જ્ઞાન સમ્યક થયું છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એને હવે ચારિત્રનો પુરુષાર્થ ઉપડવામાં શું બાકી રહેવાનું છે? એ બેચાર ભવ આમ તેમ થાય એથી કોઈ ફેર પડવાનો નથી, એ પૂર્ણતાને પ્રગટ કરી લેવાનો જ છે. એટલે જે કરવાનું છે એ મોટું કાર્ય તો એણે સમ્યક દર્શન પ્રગટ કર્યું એટલે થઈ ગયું. સમ્યક દર્શન પ્રગટ કરતા અનંતાનુબંધી કસાય જાય છે એનો ખૂબ ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. જગતમાં આ સમ્યક દર્શન પ્રગટ કરતા જે પ્રાપ્તિ થાય છે એવી પ્રાપ્તિ કે પ્રકારની પ્રાપ્તિ ગમે તેટલા મિલિયન ડોલર ખર્ચવામાં આવે ને ગમે તેટલી વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે, આખી દુનિયાનું રાજ આપી દેવામાં આવે, તો પણ એની આગળ એ કંઈ નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ, સમ્યક દર્શન પ્રગટ કરતા જે અનંતાનુબંધી કસાય જાય છે, એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. એના જેવી ઉપલબ્ધિ જગતમાં બીજી કોઈ નથી, જગતમાં એના જેવી મોટી ઉપલબ્ધિ કોઈ નથી. આ વાત જેને ગંભીરતાપૂર્વક વેસી ગઈ છે એ તો એક મિનિટનો પણ સમય વેડફ્યા વિના પોતે આમાં લાગી જાય છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ એ સિવાય બીજું કાંઈ જોઈએ નહીં. અને એ પણ અનુભવ સહિત સમ્યકત્વ પ્રગટ કરવું છે એટલે કે સ્વાનુભૂતિનો પુરુષાર્થ. સ્વાનુભૂતિના પુરુષાર્થ સંબંધી હમણાં શિકાગોમાં ઘણી વાત કરવામાં આવી. ગુરુદેવની જન્મજયંતિ મેમોરિયલ ડે વખતે ટેમ્પામાં ઉજવાય એ વખતે પણ વાત કરી હતી, પણ એના કરતાં પણ ઘણી વધારે વિસ્તારથી કેટલી બધી વાત હમણાં શિકાગોની શિબિર વખતે કરી, ઘણો વિસ્તાર થયો. જેમ જેમ એનો વિચાર કરતા જઈએ છીએ તેમ એ સિવાય બીજું કાંઈ ગમતું નથી. એકમાત્ર સહાનુભૂતિ, બીજી કોઈ વાત દ્રષ્ટિગોચર થતી નથી. એનું જ મહાત્મ જણાય છે, એ સિવાય બીજું કાંઈ મહાત્મ જણાતું નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપનો અનુભવ, એવી અનુભૂતિ, અને એવી અનુભૂતિનું જે ફળ છે એની તો શું વાત કરવી. એવી અનુભૂતિ થતા અનંતાનુબંધી કસાય જાય, આના જેવી બીજી કોઈ ઉપલબ્ધિ નથી. ખૂબ ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે, ખૂબ વિચાર કરવાની જરૂર છે. આમને આમ સ્વાધ્યાય કરે જઈએ પણ મૂળ વાતને પકડીએ નહીં, મૂળ વાતને સમજીએ જ નહીં, અને એનો પુરુષાર્થ ન કરીએ. ને આમને આમ જેટલા હોય એટલા બધા સ્વાધ્યાયો સાંભળ્યા કરીએ ફોન ઉપર, એથી કંઈ દાડો વળવાનો નથી. એક વખત ગંભીરતાપૂર્વક આ વાતનો વિચાર કરવાનો છે. આપણે હંમેશા સમ્યકત્વની વાત કરી છે, સમ્યક દર્શન ઉપર જ ભાર મૂક્યો છે. છેલ્લા 3 વર્ષથી આ જ વાત ચાલે છે, જુદા જુદા પ્રકારે સમજાવ્યું. મિથ્યાત્વનું સ્વરૂપ સમજી અને મિથ્યાત્વને દૂર કરવાનું છે, કસાયનું સ્વરૂપ સમજીને કસાયને દૂર કરવાના છે એ વાત કરી છે. એમાં પણ એ જ વાત કરી કે એના ઉપાય તરીકે સમ્યકત્વની પ્રાપ્તિ, એ દ્વારા જ મિથ્યાત્વ જાય. અને કસાય રહિત પૂર્ણ દશા તો જ્યારે એને કેવળ જ્ઞાન થાય ત્યારે જ થાય. પણ એ કેવળ જ્ઞાનના અંશરૂપ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, એની પ્રાપ્તિ એ આ ભવમાં કરી શકે એવો છે. અને માત્ર પ્રમાદને કારણે એ એમાં જોડાતો નથી, એવા પુરુષાર્થમાં લાગી જતો નથી, એ દુર્ભાગ્ય છે. બધી અનુકૂળતાઓ છે, આના જેટલી અનુકૂળતા વર્તમાનમાં જેટલી અનુકૂળતાઓ મળી છે એવી અનુકૂળતાઓ ભાગ્યે જ મળે છે. 2000 સાગરોપમના ત્રસકાળની અંદર, ત્રસકાળ એટલે 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધીનો કાળ, એવા 2000 સાગરોપમના ત્રસકાળમાં માત્ર 24 ભવ જ મનુષ્યના મળે છે. અને એમાં આવો ભવ મળવો, આવો ભવ એટલે કે જેમાં આપણને આટલી રૂચિ હોય, આટલો અભ્યાસ હોય, આટલી સમજ હોય અને બધા પ્રકારે અનુકૂળતા હોય, એવું મળવું તો અતિ 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 દુર્લભ છે, અતિ દુર્લભ વાત છે. એ પ્રાપ્ત થયું છે, હવે પ્રભુ શા માટે પ્રમાદ કરે છે? અહીંયા કહે છે કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. એ વખતે અવિરતિ પણ ખરેખર તો ચાલી જાય છે, ભલે એને ચોથા ગુણસ્થાને હોય ને અવિરતિ કહીએ, પણ ખરેખર જોવા જઈએ તો એને સમ્યક્ત્વ આચરણ, સ્વરૂપ આચરણ, ચારિત્ર એ વખતે શરૂ થઈ જ જાય છે, એટલે એ અવિરતિ છે જ નહીં. અને યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. કયા? અનંતાનુબંધી કસાયનો તથા તે સંબંધીના, અનંતાનુબંધી સંબંધીના યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે, તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી. ઔપશમિક સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કસાયો માત્ર ઉપશમ માસ એટલે કે સત્તામાં જ હોવાથી પણ હવે ફળ આપી શકે નહીં એવી રીતે એ સમી ગયા છે. એટલે એ ઉપશમ થયો છે, માત્ર ઉપશમમાં એટલે સત્તામાં પડ્યા છે, એમ ઉપશમમાં હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી. ઉપશમ થયો છે એટલે અત્યારે એનો ઉદય નથી, તો ઉદય નથી તો પછી તે પ્રકારના બંધનું કારણ એ થતું નથી. અને ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિને પણ સમ્યક્ત્વ મોહનીય સિવાયની છ પ્રકૃતિઓ, સમ્યક્ત્વ મોહનીય સિવાયની છ પ્રકૃતિઓ એટલે દર્શન મોહનીયની બે, મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય, અને ચારિત્ર મોહનીયની, અનંતાનુમંદીની, ક્રોધ માન માયા લોભે, ચાર એમ છ પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી. સમ્યક્ત્વ મોહનીય એક જ ઉદયમાં છે. ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વ મોહનીય, દર્શન મોહનીયની ત્રીજી પ્રકૃતિ એક જ ઉદયમાં છે, એટલે બે દર્શન મોહનીયની અને ચાર ચારિત્ર મોહનીયની, અનંતાનુબંધીની, એને ઉદયમાં નથી આવતી અને એમ એ ઉદયમાં ન આવવાને કારણે એને એ પ્રકારનો બંધ થતો નથી. એટલે ત્રણે ત્રણ પ્રકારના સંકિતમાં એને હવે એવા બંધ પડતા નથી, એ વાત અહીંયા તો સમજાવી દીધી છે. બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે પ્રભુ. આ વાતને તો ફરી ફરીને વારંવાર વાંચવા જેવી અને સમજવા જેવી છે. અહીંયા આગળ કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને જે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે, ચોથા ગુણસ્થાને અને પાંચમા ગુણસ્થાને પણ અહીંયા વગેરેને શબ્દ મૂક્યો છે ને, અવિરતી સમ્યક દ્રષ્ટિ વગેરેને, અને દેશવિરતિ પણ લઈ લઈએ તો એને પણ ચારિત્ર મોહનો ઉદય તો હજી વર્તે છે ને, મુનિને પણ હજી ચારિત્ર મોહનો ઉદય સંજુનન કસાય છે એટલે એટલો રહ્યો છે એને પણ, એટલે છઠ્ઠાની પણ વાત લેવાય. જે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે, જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરત સમ્યક દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. ગુણસ્થાનોનું વર્ણન આવે એમાં આ વાત આવે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને એ ચોથા ગુણસ્થાને કેટલી પ્રકૃતિનો બંધ થાય, પાંચમે કેટલી પ્રકૃતિનો બંધ થાય, છઠ્ઠે કેટલી પ્રકૃતિનો બંધ થાય એ કહેવામાં આવ્યું છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી, આ બંધ છે તે અલ્પ બંધ છે, આ બંધ અલ્પ બંધ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ, સામાન્ય સંસ્કાર એટલે અનંત સંસાર, અગાઉ પણ એ વાત આવી ગઈ છે, સામાન્ય સંસાર એટલે અનંત સંસાર, એટલે સામાન્ય સંસારની અપેક્ષાએ તો બંધમાં ગણવામાં આવતો નથી. આ અતિ અલ્પ બંધ છે એ બેચાર ભાવથી આગળ એમાં અનંત અનુબંધ થતા નથી. આ બંધમાં જે બંધ પડ્યો એનાથી આગળ વધારે વધારે બંધ પડતા નથી, પણ અલ્પ અલ્પ થતા જાય છે. સમ્યક દ્રષ્ટિને પછી બંધ અલ્પ થતા જાય છે, એટલે પેલા અનંત સંસારની અપેક્ષાએ તો એને બંધ જ કહેવામાં આવતો નથી, એને બંધ ગણવામાં આવતો નથી. સમ્યક દ્રષ્ટિ ચારિત્ર મોહના ઉદયમાં સ્વામિત્વ ભાવે તો જોડાતો જ નથી. ચારિત્ર મોહનીયનો ઉદય આવે, હજી એને કસાયની જેટલી ચોકડી પડી છે એ, અને નો કસાય જે રહ્યા છે એના ઉદય વર્તે છે, તો પણ સમ્યક દ્રષ્ટિને એવા ઉદય આવે તો પણ એમાં સ્વામિત્વ ભાવે જોડાતો નથી કે એ હું કરું છું, એમાં હું પરિણમું છું, એ મારું છે, એમાં મને કંઈક કરવાપણું ભોગવવાપણું છે એમ નથી. એ પોતાથી જુદા એને જાણે છે, પોતાથી જુદા એને જાણે છે, જ્ઞાતા દ્રષ્ટા છે, માત્ર એ જોડાણ છે તો અસ્થિરતા રૂપે જોડાય છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી. જ્ઞાની પોતે પોતાના સ્વરૂપમાં રહી શકતા નથી એટલે એમાં જોડાયા છે. કેમ કે હજી ક્ષયોક્ષમિક ભાવે છે ત્યારે એમનો ઉપયોગ, જ્ઞાનીનો ઉપયોગ અંતર્મુરખથી વધુ સમય માટે એક જ્ઞેય પર સ્થિર રહેતો નથી, એટલે એ રીતે અસ્થિરતા છે અને એમ અસ્થિરતા રૂપે એમાં જોડાય છે. અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચય દ્રષ્ટિમાં જોડાણ જ નથી. અસ્થિરતારૂપ જોડાણ છે એ તો કંઈ ઈચ્છાપૂર્વકનું જોડાણ નથી, એ રૂચિપૂર્વકનું જોડાણ નથી, એ ઇષ્ટબુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરીને થયેલું જોડાણ નથી. એટલે એવા જે અસ્થિરતાપૂર્વકના જોડાણને તો નિશ્ચયથી તો જોડાણ કહેવામાં આવતું જ નથી. માટે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે. કર્મનું સ્વામીપણું એટલે જે કાર્ય થાય છે તે કર્મ, કર્મ કહેતા કાર્ય, એનું સ્વામીપણું રાખીને, એનો કર્તા થઈને, હું આ કરનારો એવું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે. પેલા જે જળ કર્મ છે એના ઉદય આવ્યા છે, એ ઉદયમાં જીવ પરિણમે છે કે એનો કરનારો હું, એમાં હું કાંઈક કરું છું એવું કરતા ભાવ રાખીને, એનું સ્વામીપણું રાખીને એવા કર્મના ઉદયમાં એ જોડાય છે, ત્યાં એનો ઉપયોગ જોડાય છે, ત્યાં એને કરતા બુદ્ધિ છે, ત્યાં સુધી એ જીવ કર્મનો કરતા છે, નવા કર્મ બાંધે છે. ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને જે કર્મના ઉદય આવ્યા છે એવા ઉદય કર્મના ઉદયનો જાણવા વાળો, દેખવા વાળો થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે, માત્ર અસ્થિરતા રૂપે પરિણમે પણ રૂચિપૂર્વક નહીં, એમાં એને રૂચિ હોય નહીં, એનું કરતાપણું પણ હોય નહીં, ભોગતાપણું પણ હોય નહીં, પણ માત્ર અસ્થિરતા કારણે પરિણમે ત્યારે એ કરતા નથી, માત્ર જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્ર મોહના ઉદયરૂપ પરિણમવા છતાં, ચારિત્ર મોહનો ઉદય આવે ને એ ઉદયરૂપે એનું પરિણમન થાય, પણ શા માટે થાય? તો કે અસ્થિરતાને કારણે થાય, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી શકતા નથી. એટલે સાતમે ગુણસ્થાને મુનિ છે, એ પણ બારમાં છઠ્ઠા ગુણસ્થાને આવે છે તો એમને શુભભાવ આવે છે, અને એ શુભભાવ જે છે એ ચારિત્ર મોહનીયનો ઉદય ને કારણે એ ભાવ થયો છે. એટલે એવા ઉદય રૂપે એ પરિણમે છે, શુભ ભાવે પરિણમે છે, છતાં તેને એટલે એવા જ્ઞાનીને એ અબંધક જ કહેવામાં આવ્યા છે. એ બંધના કરનારા નથી એટલે એમને બંધ થતા નથી એમ જ કહેવામાં આવે છે. કેમ કે જે બંધ પડે છે એ તો ખૂબ નબળો બંધ છે, ખૂબ અલ્પ બંધ છે, અને એવા બંધને સામાન્ય સંસારની અપેક્ષાએ એટલે અનંત સંસારની અપેક્ષાએ તો એ બંધને બંધ ગણવામાં જ આવતો નથી. અને એ જે જોડાણ છે, જે અસ્થિરતાને કારણે જોડાણ છે, એવા જોડાણને પણ નિશ્ચયથી તો જોડાણ જ કહેવામાં આવતું નથી. એટલે ખરેખર તો એમને બંધ નથી એમ કહેવામાં આવે છે દ્રષ્ટિની અપેક્ષાએ. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે, હવે બીજી વાત કહેવામાં આવે છે આગળ, કે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. મિથ્યાત્વ સહિત છે ત્યાં સુધી એ અજ્ઞાની છે. મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષ મોહના પરિણામ છે એને જ અજ્ઞાનમાં નાખ્યા છે. મિથ્યાત્વ વિનાના રાગ દ્વેષ મોહના પરિણામને અજ્ઞાન ભાવ કહેવો નથી. એટલે એ વાતને અહીંયા સમજાવી છે કે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધ અબંધનો આ વિશેષ એટલે તફાવત જાણવો, જ્ઞાની ને અજ્ઞાનીમાં અને બંધ ને અબંધમાં આ રીતનો તફાવત સમજવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાશ્રવ થઈ જાય છે, એ વાત પહેલા કહેવાઈ ગઈ છે. તો આ રીતે આપણે અહીંયા ગાથા 173-176 પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રભુ. જયતે વરતે જયતે